દ્રષ્ટાંત આપ્યું કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ, સજ્જન વ્યક્તિ છે, એક સ્થાને ઊભો છે, એ જ્યાં ઊભો છે ત્યાંથી સાત આઠ ગાયો યા તો એક બે ગાયો પ્રસાર થઈ દોડતી દોડતી એની પાછળ ખાટકી કસાય પીડ્યો હોય અને બે ચાર ગલીઓ હોય એમાં એક ગલીમાં ગાયો પોતાનો જીવ બચાવવા માટે પ્રવેશ કરી જાય અને પેલો કસાય દોડતો દોડતો આવે એના વ્યક્તિને જોઈ જાય, બીજી કોઈ વ્યક્તિ તો છે નહીં, એને પૂછે પેલી ગાયો ક્યાં ગઈ, અને આ ઉભેલી વ્યક્તિ જાણે છે કે આ કસાય છે, પેલી ગાયો જીવ બચાવવા માટે ભાગીને આ ગલીમાં જતી રહી છે, ત્યારે એ વ્યક્તિને શું કરવું? સત્યતાને પકડી રાખવી, સત્યતાને પકડી રાખે અને સત્ય જો બોલવું હોય તો જે ગલીમાં આ ગાયો ગઈ હોય તે કેવું જ પડે કે આ ગલીમાં ગાયો ગઈ, અને એ ગલીમાં ગાયો ગઈ છે બતાય એટલે કસાય ત્યાં જઈ ગાયોને પકડીને ગાયોની કતલ કરી નાખે, અને એ વ્યક્તિ તટસ્થ રહીને એમ કે મને કાંઈ ખબર નથી ભાઈ ક્યાં ગાયો ગયો, હું તો હમણાં જ આવીને ઊભો છું કદાચ એમ કે, તો પહેલાને ખબર નથી પરંતુ અચિંતા અટકળ માંડી અને જે ગલીમાં ગાય ગઈ હોય એ જ ગલીમાં જાય અને ગાયો પકડાય જાય તો એની કતલ કરી નાખે. ત્રીજો પોઈન્ટ, પહેલી વ્યક્તિ સ્પષ્ટ ખોટું બોલે, ઉગમણી ગલીમાં ગાયો ગયો, આથમણી ગલી બતાવી દે કે આ ગલીમાં ગાયો ગયો છે, સ્પષ્ટ ખોટું જ બોલ્યો છે જેને કારણે ગાયો બચી ગઈ, તો એને ત્રણ નિર્ણયમાં કયો નિર્ણય લેવો? માનો કે ખોટું બોલ્યો અને ઉગમણાને બદલે આથમણું બતાવી દીધું, ગાયો બચી ગઈ, તો ખોટું બોલ્યો એનું તેને કદાચ પાપ લાગ્યું હશે, પણ એ ખોટું બોલે એમાં વધારે પાપ લાગે કે સાચું બોલે એમાં વધારે પાપ લાગે? સાચું કહી દે અને દસ ગાયોની કતલ થઈ જાય એમાં વધારે પાપ લાગે કે ખોટું બોલે એમાં વધારે પાપ લાગે? બસ જેને સંશય છે ને હું આ જ પ્રશ્ન પૂછું છું. ભગવાન સ્વામિનારાયણ આવા હેતુસર ખોટું બોલવાની આજ્ઞા કરી છે, હવે આ મારા પ્રશ્નનું સમાધાન કરે જેને સંશય અને અને પછી એમ કે સ્વામિનારાયણ ભગવાન નથી તો હું પણ મંજૂર કરું એમ. અને આટલો ઉત્તર સાંભળતા પહેલા એ ભર સભામાં લગભગ 30-40 હજારની મેદની હશે એમાં એ વક્તાએ પોતે હાથમાં માઇક લીધું અને પોતાની ભૂલને સ્વીકારી, મારી ભૂલ થઈ હતી, મારી માન્યતા ખોટી હતી, ભગવાન સ્વામિનારાયણ જે વાત લખી એને હું સમજી ન શક્યો, પણ આજ હું સ્વીકાર્ય કરું છું કે સ્વામિનારાયણ ભગવાન છે અને ભગવાન માટે એ શબ્દ હું એવો બોલ્યો છું કે સ્વામિનારાયણ ભગવાન નથી એનું પ્રાયશ્ચિત કરીશ, અને કર્યું એને પ્રાયશ્ચિત, જગ જાહેર પ્રાયશ્ચિત કર્યું. દ્વિશતાબ્દી મહોત્સવ જયારે ઉજવાણો ત્યારે અમદાવાદની અંદર પોતે કથા વાંચી, કથા વાંચી આટલી જ નહીં, જેટલા સંહિતામાં બેઠેલા હતા બધાની જે કાંઈ ખર્ચ થયો પોતે એકલાએ ચૂક્યો અને એમ કીધું આ ખર્ચ હું એટલા માટે ચૂકવું છું ભગવાન સ્વામિનારાયણ, પરત હું એકવાર એવું બોલ્યો હતો કે સ્વામિનારાયણ ભગવાન નથી એના પ્રાયશ્ચિત માટે આ બધાનો ખર્ચ હું ચૂકવું છું. ભગવાન સ્વામિનારાયણ જે લખે એમાં અન્યથા કદી ન થાય. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, વસુદેવજીને જયારે પૂછવામાં આવ્યું વસુદેવ બતાવો દેવકીનો આઠમો ક્યાં, વસુદેવજી પ્રથમ તો બહુ મૂંઝાય શું કહું એમ, પણ આખીર મનમાં એમ થયું આને સાચું જો કહી દઈશ તો આ નરાધમ મારી નાખશે અને હું ખોટું બોલું મને થોડો દોષ લાગશે, પણ એના બદલે મારો લાલો જો બચી જશે તો બીજા ઘણા એને માટે લાભકારક નીવડશે. આમ નિર્ધાર કરી આંગળીનો નિર્દેશ કર્યો છે, દેવકીને ગોદમાં જે ખેલે છે એનો આઠમો છે. દેવકીની ગોદમાં ખેલે એ આઠમો છે, જાણતાની સાથે કૌંસ એકદમ એ બાજુ ગયો છે. દેવકીની ગોદમાં ખેલતી પેલી બાળકીને ઉઠાવી છે, ડાબા હાથથી બંને પગ પકડ્યા છે, દેવકી જે બે હાથ જોડ્યા, હે ભાઈ આજ સુધી મેં તારી પાસે કશું જ નથી માગ્યું, તે મારા 6-6 બાળકોને આ જ પથ્થર ઉપર પછાડીને મારી નાખ્યા છે, હજી એના લોહીના ડાઘા નથી ગયા, એ જોઉં છું મારું હૃદય કકળે છે, તેમ છતાંય મેં કદી તને એમ નથી કીધું તું મારીશ નહીં, પણ આજ તારી આ એક રાંકડી બેન તારી પાસે ભીખ માગે છે, આ તો બાળકી છે, આ તારું શું બગાડશે, માટે ભલો થઈને તું આને નમાય. કંસ બોલે છે દેવકી એ વાત ભૂલી જા, એને હું જીવતી નહીં મૂકું. બોલતા કંસે પોતાના ડાબા હાથથી પેલી બાળકીના બે પગ પકડ્યા છે અને જે પથ્થર ઉપર 6-6 બાળકોને માર્યા છે એ જ પથ્થર ઉપર પછાડે અને મારવા માટે જ્યાં ઊંચો હાથ કર્યો પેલી બાળકી હાથમાંથી છટકી ગઈ છે અને 10 ભુજાને ધારણ કરી કંસના માથા પર તાપલી મારી છે અને બોલી છે, કિમ મયા હત્યા મંદઃ જાતઃ ખલુ ત્વાંતકૃતઃ યત્ર કવા પૂર્વ શત્રુવા હિંસી કૃપણાન વૃત્તઃ. હે મુરાખ, મને મારીને તને શું વળવાનું છે? દેવકીનો આઠમો તારો કાળ તો ક્યારનો જન્મી ચુક્યો છે. હવે તૈયાર રહેજે માર ખાવા. આટલું કહી અને પેલી બાળકી અદ્રશ્ય થઈ છે. કંસ વ્યાકુળ બન્યો છે. ભક્તજનો, મેં જ્યાં સુધી આ ભાગ્યો તો વાંચ્યું નહોતું ને ત્યાં સુધી વિવરણ સાંભળ્યું નહોતું, પણ ભાગવતજી એવું લખ્યું છે, બાળકી જતાની સાથે કંસ વિહવળ બન્યો છે, કંસ દુઃખી બન્યો છે, કંસને પ્રસાદાપ થયો છે. વસુદેવ અને દેવકી બંનેના પગમાં પડ્યો છે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મેં નિર્દોષ બાળકોની હત્યા કરી, મને માફ કરો, એમ બોલી અને વસુદેવ અને દેવકી બંનેને કારાગૃહમાંથી મુક્ત કર્યા. દુઃખી બનેલો કંસ પોતાની કચેરીની અંદર આવ્યો છે. અને કચેરીની અંદર પોતાના સલાહકારો, પ્રધાનો, મંત્રીઓ તમામને બોલાવ્યા છે. અને પેલી બાળકીએ કીધેલી તમામ વાત હકીકત કીધી છે. બાળકી મને આમ કીધું, મારે શું કરવું? એમ બતાવો હું શું કરું. પણ સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, કંસ તો થોડોક મૂર્ખ હતો, પરંતુ એના મંત્રીઓ અને એના સલાહકારો અને એના પ્રધાનો તો ખમૂળગા મૂર્ખ હતા. કંસને આજ પ્રસાદાપ થતો હતો. આ કંસની કથા જોતા એમ લાગે, કંસને આ વખતે કોઈ જો સાચી સલાહ દેનારો મળી ગયો હોત તો કંસનો ઇતિહાસ કા જુદો લખાણ. વ્યક્તિ સારી ને નરસી પોતાને કોનો યોગ છે એના પર બહુ આધાર રાખે. વ્યક્તિનું જેવું સર્કલ છે એવી જ વ્યક્તિ બને. જન્મ તે દાડે કાંઈ કોઈ બીડી પીતા જ કહો છો? અમે પૂછીએ, મગજ બીડી પીઓ છો? કે હા. કેટલા વર્ષથી? તો કે 4 વર્ષથી. પણ કેમ પીતા થઈ ગયા? તો કે અમારે બધું સમય સર્કલ એવું, 1 ઘંટે બેઠા હતા, પેલા 3 પીતા હતા, એ કાયમ લાંબો હાથ કરે, પછી હું મીડો પીવા. મહદઅંશ વ્યક્તિ સારો ને નરસો સંગથી થાય. અને આ છોકરાઓ જેટલા, યુવાનો જેટલા માવા ખાય છે, બાપાના સંગથી. બાપા આરામથી ખુરશી બેહન છોકરાને એમ કે, જાતો જરાક માવો લેતા 300 ને. બોલો કે હા, નહીં જાઓ તો જાને તને એક ટુકડો આપીશ. અને પોતાને આળહે છોકરાને માવો લેવા મોકલે. અને છોકરો પછી માવો લઈને આવે, પેલા કોરો આપે, કરીને આમ જરાક લૂસીને આપે, પણ ધીમે ધીમે ક્યારેક આમ જરા કડી જાય તમાકુ મૂકુ એવી ખાવા મળે. પછી ક્યારે પેલો ચોળી નાખે, પછી કે બાપા ટુકડો. બાપા કે પણ આવે ચોળાઈ ગયો. તો કે ભલે આપો. ત્યારે પેલો ધોઈને આપે, એમ કરતા કરતા ભીનું આપે, એમ કરતા કરતા અડધે પગે. પછી બાપાને કે બાપા હું માવો લાવ્યો છું. બોલો તમારે લેવો છે કે એકલો ખાઈ જાઓ? નાના નાના બાળકો તમાકુ, માવા, બીડી, એમાં ગુટકા એ તો હદવાળી છે, એટલી હદવાળી. એમાં ક્યારેક ક્યારેક તો એની ગંધ કેટલું, કાલે સંતોષ કહેતો હતો, મેં કીધું બીજી બધી તો ગંધ આવતી પણ ગુટકાની એવી ગંધ આવે. ખાલી ગુટકાવાળો અમારી પાસે 1 મિનિટ બેહન પછી આખો દી અમારે માથું દુખેલો. એને જલસાનો માથું અમારું દુખે, આખો દાડો દુખે. કાલ દુખતું હતું, લ્યો કાલ કથામાં ચેક સુધી દુખતું હતું. 2 ગુટકાવાળા મળી ગયા હતા સવારના પહોરમાં. કઠણાએ માથા મારતી છે ને, નહીં તો હાંજે ન આવે. સવારના પહોરમાં પહોંચી ગયા, આખો દાડો દુખ્યું. કઈ અમારું તો ખાલી માથું દુખે, તમારો જીવ દુખશે ગુટકા ખાશો તો. કલ્યાણ બગાડી નાખ્યો કલ્યાણ. યુવાનો થોડા સમજે, માયકાંગલા કેમ બનતા જાય છે ખબર નહીં પડતી. શૌર્ય જાણે હણાઈ જઈ રહ્યું છે. સભાની અંદર બેઠેલા યુવાનોને ખાસ ખાસ ટકોર કરીએ છીએ, ભલા થઈને તમે નહીં ખાશો. ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત હોય યા તો કોઈ પણનો આશ્રિત હોય, દૂષણ એ તો દૂષણ જ છે. એમાં ભગવાન સ્વામિનારાયણ તો ખાસ લખ્યું, મારો આશ્રિત કોઈ પ્રકારનું વ્યસન ન રાખે, લસણ ડુંગળી ન ખાય, હિંગ ન ખાય. તો કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય એ ન ખાતા હોય, ખાતા હોય એને કહેવાય નહીં. રાજકંઠી બાંધ્યો ભલે બાંધી, અરે તિલક ચાંદલો કરતો ભલે કરતો હોય, પણ લસણ ડુંગળી જો ખાતો હોય. તમને કહું, લસણ ડુંગળી કોઈને ખાવાનો અધિકાર નથી. આજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં લખ્યું છે કે લસણ અને ડુંગળી ખાધા પછી 22 દિવસની અંદર જો મૃત્યુ થાય તો ભગવાનનું ભજન કરનારો વ્યક્તિ હોય તો મર્યા પછી નરકમાં જાય. આવું આજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં લખ્યું છે. એ કઈ ભગવાન સ્વામિનારાયણની લખેલી નથી, બીજા બધા તેમ જ માને છે. આપણે પરવાનગી જ મળી ગઈ છે, એ સ્વામિનારાયણ વાળાને જ ન ખવાય, કોઈને અધિકાર નથી. એમ ભગવાન સ્વામિનારાયણના આશ્રિતે તો ન જ ખવાય, કારણ કે ભારત એને ભગવાન સ્વામિનારાયણ લખ્યું છે. કોઈ ખાતા બંધ કરી દેજો. આમ તિલક ચાંદલો પૂજા ને બધું કરતા હોય, પાછું એ બધું શરૂ જ હોય. એક હકીકત તમને કહું, મુંબઈમાં મારે 2-3 વર્ષ પહેલા કથા હતી, 3-1 વર્ષ થયા છે. આમ તો દર વર્ષે મુંબઈમાં 3-4 કે 2 કથા તો હોય જ, હમણાં જઈએ છીએ આ કથા પૂરી કરી. એક હરિભગત ઉતારે મળવા આવ્યા એટલે મેં કીધું, ભગત કેમ છે, ભજન થાય છે? મને કે હા સ્વામી ભજન તો થાય છે. મેં કીધું, મહારાજની બધી આજ્ઞા પડે છે? મને કે હા આમ તો પડે જ. કે મેં કીધું, આમ તો પડે ત્યારે કેમ નથી પડતી? ખોટી વસ્તુ છે ને, ગમે એમ વ્યક્તિ છુપાવવા જાય ને તો બહાર આવી જાય કે આમ તો પડે ત્યારે. મેં કીધું, કેમ નથી પડતી? મને કે સ્વામી થોડું લસણ ડુંગળીનું આમ તેમ રહે. કેમ? તો કે ઢેબરા ઢોકળા કર્યા હોય ને ત્યારે કે ઘરનું માણા પરાય નાખે અંદર, કે આમ તો નથી ખાતા. કે છો કેટલા જણા? તો કે અહીંયા તમે, હું મારા ઘરનો એક છોકરો 4 વર્ષનો, ભાઈ બધા અલગ છે. તમે કીધો, નાનો કહી દેવે ઘેરા કે આપણે લસણ ડુંગળી ન ખવાય એટલે ન નાખીએ. એ કે ભાઈ મેં 2-4 ફેરી ના પડે, પણ માનતું જ નથી. અને હા ફ્રેશ વાત કરતો હતો પાછો, એમ જયારે સારું કામ ન કરતી કે માનતું નથી, આપણે માથાકૂટ ન કરીએ. કે ભાઈ મારો પિતો ગયો, મગજ ગયો મારે તો. મેં કીધું, તો એક કામ કરી, બંગડી પહેરી લે પેલા. ભલે હમણાં તું આખો દાડો તૂટી જાય એટલી મહેનત કર, અને ઘરમાં રૂપિયા આપ અને ત્યારે તારું ઘર ચાલે, અને તું તારા ઘરના ને એમ કે લસણ ડુંગળી નહીં ખાતા, પ્રાણી નાખે અંદર અને ખાય, અને તું ના પડને તારી વાત નો મને બંગડિયું પહેરી લે ને, તું મરદ કહેવા માટે અધિકારી જ નથી એમ. અને એવો લીધો, ઉભો થઈ ગયો. મને કે સ્વામી હમણાં ઘેરે જ બંધ કરાવી દઉં. ઉપડ્યો ઘેરે જઈને પેલું કોથળ બધું ચીંગાતે લઈ નાખ્યા બધા ડબ્બામાં. ઓલી કે હું કરો છો? તો કે જો આજ કાઢ્યું, આજ ગયું ગયું, હવે કાં તો લસણ ડુંગળી ઘરમાં રહેશે અથવા તું રહીશ. તારે જો લસણ ડુંગળી રાખવા હોય તો તારું અહીં કામ જ જવા દેતું, તારે મારે જોતી જ નથી ને. અને એવો મંડો, ઓલી કીધું, ભાઈ નહીં ખાઓ, રહેવા દો ને. તો રહી ડુંગળી અને લસણ ગઈ. જયારે હું જાઉં ત્યારે આવે, હજી નથી આવ્યું. તમારે ઘેરે જો આમ આમ તેમ રહેતું હોય, સમજાય તમને? આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, આપણે કોઈ માયકાંગલા નથી. તમે કલ્પના તો કરો, આ સંપ્રદાયની અંદર એક હિંગને ખાતર આખા ગામના ત્યાગ કરી દીધા. જેવા જોશી જેતપુરના, એક હિંગ નહીં ખાવા ખાતર આખું ગામ છોડી દીધું. ઠાકરે કીધું, હિંગ વાળું ભોજન જમો. ના પાડી જેવા જોશી, મારાથી ન ખવાય, હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, મારા ઇષ્ટદેવની મનાઈ છે. તો કે ખા ને ત્યાંનું પરિણામ સારું નહીં આવે. તો કે ઠાકોર, પરિણામની સાથે મતલબ નથી, મને તો મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાની હારે. તો કે ગામ છોડવું પડશે? તો કે મંજૂર છે, ગામ છૂટે બાકી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા ન છૂટે. અને સંપ્રદાયનો ઇતિહાસ બોલે, જેવા જોશી ગામ છોડ્યું અને પીઠોડી રહેવા જતા રહ્યા, પરંતુ હિંગ ન ખાધી તે ન જ ખાધી. ભગવાનના ભક્તો બેઠા હોય, બંધ કરજો, ભગવાન સ્વામિનારાયણમાં રાજી થશે. જીવન વીરતાથી જીવો, બસ થોડું જીવો, 100 વર્ષ જ જીવો આપણે, 50 જ ભલે જીવીએ, પણ જીવીએ ત્યાં સુધી મરદ બનીને જીવીએ, માય કાંગલા નહીં, મરદ બનીને જીવીએ. ભગવાનને કેવું, મહારાજ મરદાનગી મારી રહી એટલા દિવસ મને જીવતો રાખજો, મારી મર્દાનગી વેચાય જાય એવી સ્થિતિ આવે તે દાડે તું તેડી જાય. મારે માયકાંગલી રીતે આ જિંદગી નિચ્છી જીવું ત્યાં સુધી બસ મારી મોજમાં જીવું, મર્દાનગી થી જીવું. હું તારો આશ્રિત છું. શહેરના મેયર હોય એનો છોકરો હતી, એને એના બાપનો કેટલો પાવર હોય. મારા બાપ મેયર છે, આપણે કોના આશ્રિત છીએ? આપણે પાવર હોય, ભગવાન સ્વામિનારાયણનું સંતાન છે, સર્વોપરી ભગવાનનું સંતાન છે, પાવર હોય આપણને, પાવરથી જિંદગી છે. લસણ ડુંગળી ન હોય, કોઈ પ્રકારનું વ્યસન ન હોય, અને શરીર વહન એ જ મૂકી શકે. બાકી ખુશીનું કામે નથી ને ખુશી આ માર્ગે હાલે નહીં, ખુશીનો માર્ગ જ નથી. અને ખુશીને તો કથામાં ન હોવું જોઈએ, એનું શું કામ છે? કથા શા માટે છે? તો ખાલી મનોરંજન માટે, કલા ગયા પછી આવતા રહ્યા, સમય પાસ્ટ કરવા માટે? તમે તો ઓછા શ્રોતા હોય ને તો આપણે ચાલશે. હું ઘણી વાર કથામાં કહું છું, અમારે ક્વોલિટી જોઈએ, ક્વોન્ટિટી નહીં. ભલે ઓછી હોય ચાલશે, ક્વોલિટી બેસ્ટ જોઈએ. ક્વોલિટીની મહાનતા છે, ક્વોન્ટિટીની નહીં. ખીચામાં 10 કેરેટનું પેકેટ પડ્યું હોય પણ બધા એલ્બાના ગોગડે શું કરો? એના કરતા બે કેરેટ જ ફારસી કે ક્રિશ્ચન હું ખોટીશ કોજી, ભલે 2 કેરેટ જ હોય. પણ વેચવા જાવ થી 15,000 રૂપિયા કેરેટ વેચાય, અને ઓલું તો 1500 રૂપિયા વેચાય નહીં કેરેટ, કોઈને હું હાચવીને કરો? એમ એલ્બાના ગોગડા કરતા ફારસી ને ક્રિશ્ચનના શ્રોતા હોય, બસ ભલે થોડા હોય પણ શૂરવીર હોય. કંઈક કરવું છે, જન્મા છે કઈ કરીને મરવું છે. એમને નથી મરી જવું લુખે લુખા જેવા જન્મે એવા. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, કંસ તો થોડોક મૂર્ખ હતો પણ એના મંત્રીઓ તો બિલકુલ સંપૂર્ણ મૂર્ખ હતા. કંસે બધાને પ્રશ્ન કર્યો, મારે શું કરવું? સલાહ કેવી આપી ખબર? નામદાર, તમારી એવો વીર પુરુષ તમારું કોણ નામ લે? કોની તાકાત છે વાકો વાળ કરી શકે? દુનિયામાં આવા હવા ભરાવ નારા હરખું ન હોવાની, મારી નાખે બિચારા, તોડાવી નાખે. નામદાર કોણ તમારો વાકો વાળ કરી શકે? કોની તાકાત છે તમારી હામે આંખ ઊંચી કરી શકે? અને તેમ છતાં દુશ્મન સામાન્ય ન માનાય માટે એક કામ કરો, તમારો જે દુશ્મન છે નારાયણ, એનું પોષણ કરનાર અને એની સામર્થ્યને વધારનાર કોઈ જોઈએ તો સાધુ છે, અને બ્રાહ્મણો છે, અને ગાયો છે, યજ્ઞો છે. યજ્ઞો બહુ થાય છે, ગાયો દૂધ દહીં આપે એમાંથી યજ્ઞો થાય છે, સાધુ પુરુષો નિત્ય એની કથા કીર્તન કરી રાખે એમાંથી પુણ્ય ભેળું થાય છે, બ્રાહ્મણો યજ્ઞ કરાવે એમાંથી પુણ્ય ભેળું થાય છે. મતલબે નારાયણની શક્તિ વધતી જાય છે. એક કામ કરો, સિપાહીને ઓર્ડર કરો, તમામ યજ્ઞોનો ધ્વંસ થઈ જાઓ, ધ્વંસ કરાવો. ગાયોની સાધુની અને બ્રાહ્મણોની ભાળોના કતલ કરાવી નાખો, એને સાફ કરી નાખો, પછી હું તમારો દુશ્મન નારાયણ કરવાનો. હદ કહેવાય ને મૂર્ખાઈની, કોજે પછી તમારો વિજય છે. અને સાંભળો, એમાં થોડા ઘણા જો બચી જાય તો તમારી બેન પૂતના છે ને છાતીએ જેલ લગાડો, અને નાના બાળકોને ધોડાવાને બાને પૂરી કરી નાખે, બસ વાત પૂરી, અને પછી લહેરમાં રાજ કરો. આટલું જ કરવાનું છે કે આ પાછો મૂર્ખ હતો, નતર બધી વસ્તુ સ્વીકારી ન લે, વિચાર કરે થોડો. કંસને બધી વાતની આ પડી ગઈ છે, અને સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, કંસે સિપાહીઓને મોકલ્યા છે, જાઓ તમે જ્યાં યજ્ઞ બાળો, ધ્વંસ કરો, સાધુઓની કતલ કરો, ગાયોની કતલ કરો, બ્રાહ્મણોની કતલ કરો, ચારે બાજુ હાહાકાર મચાવી દીધો. પુત્રન હતે મોકલી માટે આવી સલાહ આપનારા મિત્ર કદી જિંદગી રાખવાની, ભલે દુશ્મન હોય પણ સલાહ જેની સાચી હોય. દુશ્મના વટ ખેલી તો સજ્જનની સાથે ખેલવી, સમજાય છે? દુશ્મના વટ ખેલવી તો સજ્જનની સાથે ખેલવી, દુર્જનની સાથે નહીં. દુર્જનની સાથે દુશ્મના વટ પણ સારી નથી, દુર્જનની સાથે મૈત્રી પણ સારી નથી.
શત્રુ તથાપિ સમજુ જૈસારો, શત્રુ તથાપિ સમજુ જૈસારો, શત્રુ તથાપિ સમજુ જૈસારો, શત્રુ તથાપિ જો મિત્ર તો મૂર્ખ મહાન થારો,
જો મિત્ર તો મૂર્ખ મહાન થારો,
જો મિત્ર તો મૂર્ખ મહાન થારો,
જો મિત્ર તો મૂર્ખ મહાન
થારો. શાકમ નો મૂરખ સ્નેહી કોયો,
શાકમ
તથાપિ સમજો સારો,
શત્રુ તથાપિ સમજો સારો,
જો મિત્ર તો મૂર્ખ મહાન થારો,
જો મિત્ર તો મૂર્ખ મહાન
થારો. શત્રુ તથાપિ સમજો જ સારો, જો મિત્ર તો મૂર્ખ મહાન થારો. દુશ્મન હોય પણ સજ્જન સારો, મિત્ર પણ દુર્જન ખતરનાક. શા કામનો મૂરખ સ્નેહી કોય, તેના થકી નક્કી વિનાશ હોય. દુર્જનનો સંગ કદી ન કરો. અને ભક્તો એક વાત સમજો, આ સમાજમાં સજ્જન માણસો ન હોય એમ નહીં માનશો. જેમ દુર્જનોય છે એમ સજ્જન પણ હોય. દુર્જનો વધારે હશે થોડા, આપણે ના નથી કહેતા, પણ સજ્જનનો તૂટો પણ નથી. ભલે આટલી મંદી ચાલે પણ એમાં ફારસીની કિસ્તને કોઈના કારખાને નહીં હાલતું હોય, હશે કે નહીં હોય કોઈ. બધી એલબીન ગોગડા જશે, રશિયન ગોળી જશે, બધી કોઈ નહીં હોય કઈ. એમ સમાજમાં ફારસી કિસ્તન માને સજ્જન માણસો હોય, દુર્જન ભલે હોય એની સાથે આપણે ક્યાં લેના દેના. પણ આપણે સંગ કરવો તો સજ્જનની સાથે કરો. સારો માણસ જેની પાસેથી આપણને બે શબ્દ જાણવા મળે, આપણા જીવનમાં કંઈ ભૂલ થાય તો આપણને કહે કે તમે આટલું ખોટું કરો છો, આ કરશો તો આનું ફળ તમારે ભોગવવું પડશે, એના કરતાં તમે આમ કરો તો તમને ફાયદો થશે. ભલે બે મિનિટ આપણને દુઃખ લગાડીને પણ કહે, પણ એ આખીર આપણને સુખકર નીવડશે. સુખકર ફાસ્ટન કિસ્તનનું દ્રષ્ટાંત પણ એમ નહીં માનતા સ્વામી, હીરામે થવા લાગે. મને કઈ હીરાવીરા આવડતા નહીં તો ભગવાનના ભક્ત સજ્જનનો સંગ રાખે, બસ એટલું જ કહેવું છે મારે તમને. કહું ખાલી તમારી પાંચ ઘંટીઓની હીરાને દ્રષ્ટાંત એટલા માટે વધારે આપું છું, તેમ બધા રત્ન કલાકાર કે શું કે, હા બધા રત્ન કલાકારો બેઠા છે એટલે પાંચ ઘંટી હોય ને તો એમાં તમને બે ત્રણ તો સજ્જન મળી જ જાય, જો ગોતવા હોય તો. ઘરની અંદર એ બધાને એમ હોય, પાંચ જણાના સભ્યનું કુટુંબ એમાં એક બે જ એમ હોય કે જેને વચન માનવાથી સુખ થાય, એક બે એમ હોય માનો તમે દુઃખી થઈ જાઓ, એમાંય ગોતવા પડે. પરિવારમાંય ગોતવા પડે, પોતાનો મહોલ્લો હોય ત્યાંય ગોતવા પડે. સજ્જનનો સંગ કરો બસ. લોટમાં કેમ ફટ દઈને સીટો મારીને આમ કિસ્તન અલગ કરી નાખો, હે વેપારી કાઢો, કેમ ફટ દઈને કાઢી નાખો છો કે નહીં? હું કામ ત્યારે બધું એમનો લઈ લેતા હોતો. લો એમાં જેમ ચીપીઓ મારો છે, સમાજમાં ચીપીઓ મારો, સજ્જનને બહાર કાઢો, એની સાથે સ્નેહ કરો, એની સાથે પ્રીત કરો, બહુ જબર લાભ થશે. અમુક અમુક પરિવાર આખે નાખા એવા હોય, જેમાં કોઈ કુટેવ ન હોય, કોઈ વ્યસન ન હોય, એવું સરસ પરિવાર હોય. આપણે એની ઘેરે જાય તો આપણા મનમાં એમ થાય કે આનું ઘર છે એક મંદિર છે, આપણે એમ શંકા મળે થવા, આ ઘર છે એક મંદિર છે, એવું સરસ બધું હોય. અને કોક કોક તો આખા લોટના લોટ આમ ખળગી ગયા હોય, આમ દાઝી ગયા હોય, લોટ ના લોટ હોય તમને આમ કઈ કઈ હળ ન હોવું જોઈએ. આપણે ક્યાં પહોંચી ગયા, આની ઘેરે ગયા છે, પેલા છેલ્લા સ્થાનમાં પહોંચ્યા છે, એવી દિશા હોય. ન કોઈ ભગવાનનું પ્રતિમા હોય, ન કોઈ સારું શાસ્ત્ર ઘરમાં હોય, ન કોઈ સારી કેસેટ ઘરમાં હોય, ન કોઈ સારો વિચાર હોય. આમ જ્યાં આ દ્રષ્ટિ નાખો, એક બાજુ બીડીને જુડી પડી હોય, બીજી બાજુ તમાકુની ડાબલી પડી હોય, બે ત્રણ માવા પડ્યા હોય, એ કઈ જીવન છે? કોઈ જીવન તો કેવું હોય? સવારના પહોરમાં જાગીએ, ઘરના પાંચ સાત સભ્યો હોય, કોઈ પૂજા કરતા હોય, કોઈ પ્રદક્ષિણા ફરતા હોય, કોઈ દંડવટ કરતા હોય, કોઈ પ્રભાતિયા બોલતા હોય, કોઈ જન્મંગલના પાઠો બોલતા હોય, કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હોય, પાછળ અલગ હોય તો કોઈ રામ રામ બોલતો હોય, કૃષ્ણ કૃષ્ણનું ભજન કરતા હોય, કોઈ આરતી ઉતારતો હોય, કેવું દિવ્ય વાતાવરણ બને. ઘરમાં ટેપ હોય તેમાં ધાર્મિક કેસેટના કીર્તનો વાગતા હોય, પ્રભાતિયા વાગતા હોય, તમને જીવવાની મોજ આવશે. તમે અનુભવ તો કરો, એક ખીરી મોજ આવશે એમ, અને એમ લાગશે કે હું જન્મય બહુ સારું થયું એમ. નતર એમ થશે હું ક્યાંથી જન્મો, એમ ન જન્મો હોત તો સારું. જીવન વ્યવસ્થિત બનાવો. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, કંસની આજ્ઞા થતાની સાથે સિપાહી ઉપડ્યા છે, સાધુ બ્રાહ્મણ ગાયો આદિકની કતલ કરાવી છે, યજ્ઞનો ધ્વંસ કરાવ્યા છે. આ બાજુ જ્યારથી પરમાત્માનું પ્રાગટ્ય થયું છે, તદ આરંભ્ય નંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મ ગુણે હિ રમા ક્રીડમ વૃંગનુપાહા. જ્યારથી પરમાત્મા ગોકુળમાં આવ્યા છે ત્યારથી લક્ષ્મીજીને તો જાણે રમવાનું ક્રીડા સ્થાન બની ગયું. રમવાનું ક્રીડા સ્થાન, તમામ ઘરો સુખ અને સંપત્તિ છલો છલ છલકાઈ ગયા છે. જ્યાં ભગવાન હોય ત્યાં દુઃખ કદી હોય જ નહીં, બધા સુખી બન્યા છે. આ બાજુ સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. નંદ બાબાના મનમાં એમ થયું છે કે મારી ઘેરે લાલાનો જન્મ થયો છે, એટલે હું થોડું ઇનામ આપી આવું કંસ મહારાજાને, ઇનામ આપવા માટે ઉપડ્યા છે. કંસ મહારાજાની પાસે ગયા છે, બે મોટા ગાહડા મૂક્યા છે, પેલા રાણી શિકા રૂપિયા, બે પોટેલી મૂકી છે. કંસ મહારાજાને કીધું છે, લો મહારાજા. કંસ મહારાજાએ કીધું, બાબા આ વખતે ડબલ કેમ ઇનામ, કરવડો ડબલ કેમ? ત્યારે કહે છે કે નામદાર સાંભળો, આ એક કરવેરા નિમિત્તે, અને તમે મારા મહારાજા છો, અને મારી ઘેરે પરમાત્માએ સારા દિવસો દેખાડ્યા છે, મારી ઘેરે લાલાનો જન્મ થયો છે, એટલે ઇનામના રૂપમાં આ તમને આપવા માટે આવ્યો છે, ભેટ ભરવા માટે આવ્યો છે. કંસ મહારાજા બોલે છે, ઓહો નંદ બાબા, તમે તો બહુ જાજી ભેટ આપી, તમે ભેટ બહુ જાજી આપી, મારા હવે આશીર્વાદે જાજા આપવા પડશે ને, ભેટ તમારી મોટી, તો આશીર્વાદે મારે મોટા આપવા પડશે. મારા આશીર્વાદ છે તમારો લાલો બહુ સુખ્યો થાય, તમારો લાલો મોટો રાજા થાય, તમારા લાલાના જેટલા જેટલા દુશ્મન હોય વહેલા વહેલા મરી જાય. મૂર્ખને ખબર નથી મોટો દુશ્મન હું છું. કંસ મહારાજાના આશીર્વાદ પ્રાપ્ત કરી બાબા નંદ વસુદેવજી કે જે જગ્યાએ છે એ જગ્યાએ મળવા ગયા છે. બાબા નંદને આવતા જોતાની સાથે વસુદેવજી સ્વાગત કર્યું, પધારો, બંને મિત્રો છે. વસુદેવજીએ પ્રશ્ન કર્યો છે, બાબા મેં સાંભળ્યું છે કે તમારી ઘરે લાલાનો જન્મ થયો, સાચી વાત? તો બિલકુલ સચ. બાબા નંદે સામું કહ્યું છે, વસુદેવ મેં પણ સાંભળ્યું છે, અહો તે દેવી કી પુત્રા કંસેન બહુઓ હતા, એકા વશિષ્ઠા વરજા કન્યા સાપી દેવમાં ગતા. તમારા છ છ પુત્રોને કંસ મહારાજાએ મારી નાખ્યા છે, અને એક જે બાળકી હતી એ પણ દેવગતિને પામી જ મેં સાંભળ્યું છે. બોલતા નંદ બાબાએ થોડો ખેદ અને દુઃખ વ્યક્ત કર્યું. વસુદેવજી વાત આખી પલટાવી નાખી છે, બાબા એના માટે દુઃખ ન કરો, સાંભળો તમારી ઘેરે જે લાળો છે મારો જ દીકરો છે ને કે?